એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડી વાત કરવા જઈ રહ્યા છીએ જે 20મી સદીના અંગ્રેજી સાહિત્યમાં એક મોટું નામ છે, પણ કદાચ આપણામાંના ઘણાએ એનું નામ સાંભળ્યું હોય પણ વાંચી ન હોય. એન્થની પોવેલ કૃત અ ડાન્સ ટુ ધ મ્યુઝિક ઓફ ટાઈમ.
બરાબર, અને આ નામ જ કેટલું સૂચક છે.
હા, પણ એના પર પછી આવીએ. પહેલા તો એ કે આ કોઈ એક નાનકડી નવલકથા નથી, આ તો 12 પુસ્તકોની એક આખી સિરીઝ છે.
એક્ઝેક્ટલી, એક મહાનવલકથા શ્રેણી કહી શકાય. લગભગ 50 વર્ષનો ગાળો આવરી લે છે, 1920થી છેક 1970 સુધીના બ્રિટનનું ચિત્ર, અને એ પણ ખાસ તો ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોના જીવનનું.
જબરદસ્ત સ્કેલ કહેવાય. લેખક એન્થની પોવેલ વિશે થોડું કહો ને, એ કોણ હતા?
હા, એન્થની પાવલ 1905 થી 2000, એ એમના જમાનાના બીજા પ્રખ્યાત લેખકો જેવા કે એવેલિન વો, ગ્રેહેમ ગ્રીન, જ્યોર્જ ઓરવેલના સમકાલીન હતા. ઈટન અને ઓક્સફર્ડમાં ભણેલા, એટલે એ પોતે એ જ સમાજનો ભાગ હતા જેનું એમણે આટલું બારીકાઈથી અને ઘણીવાર આમ કટાક્ષમય રીતે ચિત્રણ કર્યું છે.
એટલે અંદરના માણસ જેવી વાત થઈ. એમણી શૈલીને માર્સેલ પ્રૂસ્ટ સાથે પણ સરખાવવામાં આવે છે, નહીં?
હા, સરખામણી થાય છે, કારણ કે બંને સમય અને સ્મૃતિ સાથે કામ પાડે છે. પણ ફરક એ છે કે પ્રૂસ્ટ આપણને પાત્રોના મનની અંદર ઊંડે સુધી લઈ જાય છે, એમની આંતરિક સફર પર ફોકસ કરે છે, જ્યારે પોવેલ
જાણે બહાર ઉભા રહીને બધું જોતા હોય એવું લાગે. સમાજનું મોટું ચિત્ર, લોકોના સંબંધો, એમની મહત્વાકાંક્ષાઓ, જાણે કોઈ નૃત્ય ચાલી રહ્યું હોય અને આપણે એના નિરીક્ષક હોઈએ.
બરાબર, પ્રૂસ્ટ અંદરની દુનિયાનો નકશો દોરે છે, પોવેલ બહારની દુનિયાના સામાજિક નૃત્યના સ્ટેપ્સ નોંધી રહ્યા છે. એ બહારની ઘટનાઓ અને સંયોગોથી જ અંદરની વાત કહી દે છે. અને તમે કહ્યું એમ, આ નૃત્યનો વિચાર, એ તો સીધો શીર્ષકમાંથી જ આવે છે. નિકોલસ પુસિન નામના ચિત્રકારનું પેઇન્ટિંગ અ ડાન્સ ટુ ધ મ્યુઝિક ઓફ ટાઈમ.
હા, એ ચિત્રમાં 4 ઋતુઓ, ગરીબી, શ્રમ, સંપત્તિ અને આનંદ, જેણે હાથમાં હાથ પરોવીને ગોળ ગોળ નૃત્ય કરી રહી છે. અને સમય દેવતા ફાધર ટાઈમ એક બાજુ બેસીને લાયર વગાડી રહ્યા છે, જેના સંગીત પર આ નૃત્ય ચાલે છે.
કેટલું અદ્ભુત રૂપક છે જીવન માટે.
એકદમ, આ જ આખી નવલકથા શ્રેણીનો કેન્દ્રીય વિચાર છે. જીવન કોઈ સીધી રેખા નથી, પણ એક ચક્ર છે, એક પુનરાવર્તિત થતું નૃત્ય. લોકો આવે છે, જાય છે, સંબંધો બદલાય છે, પણ નૃત્ય ચાલ્યા જ કરે છે, સમયના સંગીત પર.
અને કથાની શરૂઆત પણ કંઈક આવી જ રીતે થાય છે. કથાવાચક નિકોલસ જેનકિન્સ,
હા, એ લંડનની ઠંડી સવારે રસ્તા પર મજૂરોને તાપણાની આસપાસ જુએ છે, અને એ દ્રશ્ય એને તરત જ પુસિનના ચિત્રની યાદ અપાવે છે. એક નાનકડા દ્રશ્યથી આટલી મોટી કથાનો સૂર બંધાય છે.
અને આ ફલક, જેમ તમે કહ્યું, બહુ મોટું છે. 1920ની પબ્લિક સ્કૂલથી શરૂ કરીને
પછી 1930ના લંડનનું બોહેમિયન જગત, રાજકીય ઉથલપાથલ, પછી બીજું વિશ્વયુદ્ધ અને એની અસરો, યુદ્ધ પછીનું બદલાયેલું બ્રિટન, અને છેક 1970ના દાયકાની કાઉન્ટર કલ્ચર સુધી આખી સદીનો પટ આવી જાય છે લગભગ.
તો આટલા લાંબા ગાળામાં આટલી બધી ઘટનાઓ અને પાત્રો વચ્ચે પોવેલ શું કહેવા માગે છે? શું કોઈ પેટર્ન છે આ બધામાં, કે બધું રેન્ડમ છે?
આ જ મોટો સવાલ છે જે પોવેલ પોતે પણ પૂછી રહ્યા છે. આ બધી દેખીતી અરાજકતા અને સંયોગોમાંથી શું કોઈ ભાત, કોઈ પેટર્ન ઉભરી આવે છે ખરી? મહત્વાકાંક્ષા, પ્રેમ, નિષ્ફળતા અને ખાસ તો
નસીબ, સંયોગ, આ બધું મળીને લોકોના અને પેઢીઓના ભાગ્યને કેવી રીતે ઘડે છે?
અને આપણી પોતાની ઈચ્છાશક્તિ, આપણી વિલ પાવર કેટલી ચાલે અને કેટલું સમય અને ઇતિહાસના મોટા પ્રવાહ પર નિર્ભર છે.
બરાબર, આ બંને વચ્ચેનો તણાવ, એની જ આખી વાત છે. વ્યક્તિગત ઈચ્છા અને મોટા અવ્યક્તિગત બળો વચ્ચેનો સંઘર્ષ.
અને આખી કથાની શરૂઆત તો 4 સ્કૂલના મિત્રોથી થાય છે, નહીં? હા, પહેલા પુસ્તક અ ક્વેશ્ચન ઓફ અપબ્રિંગિંગ માં આપણે 4 મુખ્ય પાત્રોને મળીએ છીએ જે આ લાંબા નૃત્યના કેન્દ્રમાં રહેવાના છે. એક તો નિકોલસ જેનકિન્સ, આપણો કથાવાચક, થોડો શાંત નિરીક્ષક અને લેખક બનવાની ઈચ્છા રાખતો. બીજો ચાર્લ્સ સ્ટ્રિંગહેમ, દેખાવડો હોશિયાર કુલીન પરિવારનો રમૂજી. શરૂઆતમાં લાગે કે આ છોકરો બહુ જ આગળ વધશે.
ઓકે.
ત્રીજો પીટર ટેમ્પલર, એકદમ પ્રેક્ટિકલ, દુનિયાદારીવાળો, પૈસા ધંધો મોજ શોખ એમાં એને વધુ રસ, થોડો સિનિકલ પણ.
અને ચોથો
કેનેથ વિડમરપૂલ, આ નામ જરા
અજુકતું છે.
હા, શરૂઆતમાં તો એ જાણે મજાકનું પાત્ર લાગે, શારીરિક રીતે બેડોળ, કપડાં પહેરવાની સેન્સ નહીં, પેલી કોમેન્ટ યાદ છે ને, એ ખોટા પ્રકારનો ઓવરકોટ પહેરે છે.
હા.
સામાજિક રીતે પણ અણગળ.
હા હા, શરૂઆતમાં તો એની દયા આવે અથવા હસવું આવે,
પણ એનામાં એક વસ્તુ છે જે બીજા કોઈમાં નથી, અદમ્ય, ઓલમોસ્ટ રાક્ષસી કહી શકાય એવી ઈચ્છાશક્તિ, વિલ પાવર. એને સફળ થવું છે, એને સ્વીકૃતિ જોઈએ છે, અને એના માટે કંઈ પણ કરવા તૈયાર છે. કોઈ પણ નિયમ, કોઈ પણ નૈતિકતા એના માટે ગૌણ છે.
એટલે એ આધુનિક મહત્વાકાંક્ષાનું પ્રતીક બની જાય છે,
કહી શકાય. આ ચારેયના રસ્તા અલગ પડે છે, પણ વિડમરપૂલનો જે ધીમો પણ સતત ઉદય થાય છે, એ આખી સિરીઝને ચલાવે છે. એ ખરેખર આશ્ચર્યજનક છે.
આ પાત્રો રસપ્રદ છે. નિકોલસ કથાવાચક તરીકે પોતે હીરો નથી, એ ઘટનાઓને બહુ બદલતો નથી.
ના, એ મુખ્યત્વે સાક્ષી છે, બુદ્ધિશાળી વિચારશીલ સાક્ષી. એની પોતાની જર્ની બહારની દુનિયા કરતાં અંદરની સમજણની વધુ છે. સમય જતાં એ વધુ ને વધુ ઉદાર અને સહાનુભૂતિશીલ બનતો જાય છે, જાણે એ નૃત્યના નિયમો સમજતો જાય છે.
પણ વિડમરપૂલ, એનું શું? એ ખરેખર યાદગાર પાત્ર લાગે છે.
ઓ, એ તો છે જ, આધુનિક સાહિત્યના સૌથી ભયાનક અને યાદગાર પાત્રોમાંનો એક. એનામાં કોઈ ચામ નથી, કોઈ કુલીનતા નથી, રમૂજ નથી, પણ એની વિલ પાવર. પોવેલ કહે છે કે એ પોતાના પર પહેલી નજરે પ્રેમમાં પડ્યો હતો અને એ જુસ્સા પ્રત્યે હંમેશા વફાદાર રહ્યો છે.
વાહ, શું વાક્ય છે!
હા, તે પરંપરા, સ્વાદ, નૈતિકતા આ બધા પર શુદ્ધ ઈચ્છાશક્તિના વિજયનું પ્રતીક છે, અને એ સફળ પણ થાય છે. સમાજના છેવાડેથી શરૂ કરીને સત્તાના કેન્દ્રો સુધી પહોંચે છે, પૈસા, લશ્કર, રાજકારણ બધે જ.
પણ એ સફળતા ટકે છે, કારણ કે આવા પાત્રોનું પતન પણ એટલું જ નાટકીય હોય છે ઘણીવાર.
એક્ઝેક્ટલી, એનું પતન પણ એના ઉદય જેટલું જ વિચિત્ર અને જોવાલાયક છે. પણ એના પર પછી આવીશું. પહેલા બીજા બે મિત્રોની વાત કરી લઈએ. ચાર્લ્સ સ્ટ્રિંગહામ, જે વિડમરપૂલથી બિલકુલ ઉલટો છે.
હા, પેલું આકર્ષક, કુલીન.
એ જ. શરૂઆતમાં લાગે કે એના માટે તો બધું સરળ હશે, પણ એની સફર દુઃખદ પતન તરફ જાય છે. એ એલ્કોહોલમાં સરી પડે છે, જાણે જૂની વ્યવસ્થા, જૂના મૂલ્યો નવી દુનિયામાં ટકી નથી શકતા.
એટલે એ પરંપરાની નિષ્ફળતા છે, જ્યારે વિડમરપૂલ આધુનિક નિર્દયતાની સફળતા.
કંઈક એવું જ. અને યુદ્ધ દરમિયાન એ બંનેનું ભાગ્ય જે રીતે જોડાય છે, એ બહુ ટ્રાજિક છે. પછી પીટર ટેમ્પલર, જે ત્રીજો મિત્ર છે, એ વળી અલગ.
પેલો પ્રેક્ટિકલ વાળો.
હા, એ સંપૂર્ણ ભૌતિકવાદી. પૈસા, બિઝનેસ, સ્ત્રીઓ, આદર્શોની એને મન કોઈ કિંમત નથી. એની સફર જાણે એવા જીવનનો ખાલીપો બતાવે છે. એનો અંત પણ અણધાર્યો આવે છે.
અને પછી એન્ટ્રી થાય છે પામેલા ફ્લિન્ટનની, સ્ટ્રિંગહામની ભત્રીજી, જે પછી વિડમરપૂલને પરણે છે. આ કેવું કોમ્બિનેશન!
હો, પામેલા, એ તો જાણે શુદ્ધ અરાજકતા, કેઓસ. અદ્ભુત સુંદર છે, પણ એટલી જ દુષ્ટ, સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ અને સેક્સ્યુઅલી પ્રોમિસ્ક્યુઅસ. એ જાણે સામાજિક તાણાવાણાને ફાડી નાખતી શક્તિ છે.
અને વિડમરપૂલ એના તરફ કેમ આકર્ષાય છે?
કદાચ કારણ કે એ પણ એક પ્રકારની આત્યંતિક શક્તિ છે, ભલે નકારાત્મક હોય. એમનું જોડાણ ખરેખર ભયાનક છે. એ વિડમરપૂલના ઉદયમાં વિચિત્ર રીતે મદદ પણ કરે છે, પણ એના અંતિમ પતનના બીજ પણ એ જ રોપે છે.
બાપરે, આ તો પાત્રોનું જ આખું વિશ્વ છે. આ બધા સમય સાથે કેવી રીતે બદલાય છે? તમે પેલી ચાર ઋતુઓની વાત કરી હતી.
હા, એનાથી સમજવામાં સરળતા રહે. પહેલો તબક્કો છે વસંત, લગભગ 1920થી 1930ના દાયકાની શરૂઆત સુધી. એમાં પહેલા ત્રણ પુસ્તકો આવે. એ ક્વેશ્ચન ઓફ અપબ્રિંગિંગ, અ બાયર્સ માર્કેટ, ધી એક્સેપ્ટન્સ વર્લ્ડ.
યુવાનીનો સમય,
બરાબર. સ્કૂલ, યુનિવર્સિટી, લંડનના આર્ટ સીન અને સોસાયટીમાં એન્ટ્રી, પહેલો પ્રેમ, કારકિર્દીની શરૂઆતની મૂંઝવણો, વિડમરપૂલનું ધીમો પણ મક્કમ ચડાણ શરૂ થાય છે. હજી અહીં થોડી હળવાશ છે, કોમેડી છે, પણ ભવિષ્યના અંધકારના સંકેતો પણ છે.
પછી ગ્રીષ્મ સમર મધ્ય 1933 થી 1939 સુધી. પુસ્તકો એટ લેડી મોલીઝ, કેસેનોવાઝ ચાઇનીઝ રેસ્ટોરન્ટ, ધ કાઇન્ડલી વન્સ.
હવે પાત્રો પુખ્ત જીવનમાં સેટલ થઈ રહ્યા છે, લગ્ન થાય છે, નિકોલસ ઇસોબેલ ટોલેન્ડને પરણે છે, કારકિર્દી આગળ વધે છે, સંબંધો વધુ જટિલ બને છે અને બેકગ્રાઉન્ડમાં યુરોપમાં યુદ્ધનો માહોલ ઘેરો બની રહ્યો છે,
એટલે વાતાવરણ ગંભીર બને છે.
હા, નૃત્ય વધુ ગંભીર બને છે, રોમેન્ટિક અને પ્રોફેશનલ પાર્ટનરશિપ બદલાય છે, વિડમરપુલ વધુ ને વધુ પ્રભાવશાળી બને છે. જાણે સામાજિક ડાન્સનું મ્યુઝિક હવે મિલિટરી માર્ચમાં બદલવાની તૈયારીમાં હોય. આ ભાગ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત પર પૂરો થાય છે.
અને પછી આવે છે શરદ, ઓટમ, એટલે કે યુદ્ધના વર્ષો 1940-1945. પુસ્તકો ધ વેલી ઓફ બોન્સ, ધ સોલ્જર્સ આર્ટ, ધ મિલિટરી ફિલોસોફર્સ, આ તો સિરીઝનો હાર્દ હશે.
બિલકુલ, આ સૌથી ગંભીર દુઃખદ ભાગ છે. યુદ્ધ જૂના સામાજિક બંધનો તોડી નાખે છે. નેક, સ્ટ્રિંગહમ, ટેમ્પલર, વિડમરપુલ બધા લશ્કરમાં જોડાય છે. અહીં નૃત્ય ખરેખર મૃત્યુનું નૃત્ય બની જાય છે.
અને વિડમરપુલ આમાં પણ ફાવી જાય છે.
હા, મિલિટરી બ્યુરોક્રેસી એને બરાબર ફાવે છે, એક કર્નલ બની જાય છે. પણ બીજાઓ માટે યુદ્ધ વિનાશક નીવડે છે. સ્ટ્રિંગહમ, બિચારો, એક સામાન્ય સૈનિક તરીકે જાપાનીઝ પ્રિઝનર ઓફ વોર કેમ્પમાં મૃત્યુ પામે છે. પીટર ટેમ્પલર પણ એક સિક્રેટ મિશનમાં માર્યો જાય છે. જૂની દુનિયા જાણે ખતમ થઈ રહી છે.
ખૂબ જ દુઃખદ. અને અંતિમ ભાગ શિશિર, વિન્ટર, યુદ્ધ પછીથી 1970 સુધી. પુસ્તકો બુક્સ ડુ ફર્નિશ અ રૂમ, ટેમ્પરરી કિંગ્સ, હિયરિંગ સિક્રેટ હાર્મનીઝ.
હા, હવે જે બચ્યા છે તેઓ મધ્ય અને વૃદ્ધાવસ્થામાં છે. બ્રિટન બદલાઈ ગયું છે. નિકોલસ એક સફળ લેખક છે. વિડમરપુલ એ તો લોર્ડ બની ગયો છે સફળતાના શિખરે.
ઓ વાહ.
પણ એની અંગત જિંદગી, ખાસ કરીને પામેલા સાથે, એકદમ ડિઝાસ્ટર છે. એની એ જ મહત્વાકાંક્ષા હવે એને નીચે પાડે છે. મોટા પબ્લિક સ્કેન્ડલમાં ફસાય છે, અપમાનિત થાય છે.
અને એનો અંત તમે કહેતા હતા વિચિત્ર છે.
બહુ જ વિચિત્ર. સત્તા અને ગરિમા બધું ગુમાવી દીધા પછી એ એક વિચિત્ર કલ્ટ, એક સંપ્રદાય જેવું હોય છે, એમાં જોડાય છે અને ત્યાં ગ્રુપ સાથે દોડતી વખતે મૃત્યુ પામે છે.
શું વાત છે, નૃત્યનું કેવો અંત.
જ્યારે નિકોલસ અંત સુધી નિરીક્ષક રહીને આખી જિંદગીની પેટર્ન પર, સમયના સંગીત પર, પેઇન્ટિંગ પર ફરીથી વિચારે છે. અહીં પેલું બુક્સ ટુ ફર્નિશ રૂમ ટાઇટલ પણ અર્થપૂર્ણ બને છે. પુસ્તકો, કલા એ જીવનની ખાલી જગ્યાઓ ભરે છે, એને સજાવે છે.
ખરેખર આટલી લાંબી સફરમાં કેટલા બધા વિષયો વણાઈ ગયા છે. મુખ્ય તો પેલો સમય, તક અને સંયોગનો જ છે ને.
હા, એ તો કેન્દ્રમાં જ છે. જીવન કેટલું અણધાર્યું છે. પાત્રો દાયકાઓ પછી અચાનક ક્યાંક ને ક્યાંક મળી જાય છે, કોઈ પ્લાનિંગ વગર. જાણે નૃત્યમાં ફરી એકવાર સાથે આવી ગયા.
અને સમયનો પેલો વિરોધાભાસ કે બધું બદલી નાખે છે અને છતાં કંઈ નથી બદલતું. લોકોના મૂળ સ્વભાવ.
હા, એ તો એવા ને એવા જ રહે છે મોટે ભાગે. પેલું પોવેલનું વાક્ય તમે કહ્યું હતું, વૃદ્ધ થવું એ એવા ગુના માટે વધુને વધુ સજા પામવા જેવું છે જે તમે કર્યો જ નથી. સમય કેટલો ક્રૂર લાગે છે ક્યારેક.
બીજો મોટો વિષય પેલો ઈચ્છાશક્તિ વિરુદ્ધ કૃપા કે કુલીનતાની નિષ્ફળતાનો, વિડમ્બરપુલ વી સ્ટ્રિંગહામ.
હા, જાણે આધુનિક દુનિયામાં પેલી નિર્દય વિલ પાવર જ ચાલે છે. પરંપરાગત ગુણો, ચારિત્ર્ય, કુલીનતા, એનું બહુ મૂલ્ય નથી રહ્યું. આ એક મોટી કોમેન્ટ્રી છે.
અને અંગ્રેજી ક્લાસ સિસ્ટમનું પતન અને પરિવર્તન પણ દેખાય છે.
ચોક્કસ. જૂનો ઉચ્ચ વર્ગ કેવી રીતે નબળો પડે છે અને વિડમરપુલ જેવા નવા લોકો, જેમનામાં કદાચ સંસ્કાર ઓછા પણ વ્યવહારુતા વધુ છે, તેઓ કેવી રીતે આગળ આવે છે. યુદ્ધ આ પરિવર્તનને વેગ આપે છે. ક્લાસ કોન્શિયસનેસ કેવી રીતે અંદરખાને કામ કરે છે એ પોવેલ બહુ સૂક્ષ્મતાથી બતાવે છે.
કલા અને જીવનનો સંબંધ પણ મહત્વનો છે. નિકોલસ પોતે લેખક છે
અને એ આખી અરાજકતામાંથી અર્થ શોધવાનો પ્રયાસ કરે છે. આખી નવલકથા પોતે જ એ પ્રયાસ છે. એક્સ ટ્રેપનલ નામના એક બીજા લેખકનું પાત્ર પણ છે જે કલાકારના સંઘર્ષને દર્શાવે છે.
અને સત્તા, પાવર ડાયનેમિક્સ.
હા,
સામાજિક રાજકીય આર્થિક સેક્સ્યુઅલ બધી જ રીતે વિડમર પુલ તો એનું કેસ સ્ટડી છે સત્તા કેવી રીતે મળે છે કેવી રીતે વપરાય છે અને કેવી રીતે જાય છે અને પોવેલ બતાવે છે કે આધુનિક સત્તા ઘણીવાર બ્યુરોક્રેટિક હોય છે અનગ્લેમરસ
આ બધું કહેવાની એમની રીત એમની સ્ટાઇલ પણ ખાસ છે નિકોલસનું ફર્સ્ટ પર્સન નેરેશન
જે રિફ્લેક્ટિવ છે થોડું ડિટેચ્ડ છે આયરનીથી ભરેલું છે એ બધું નથી જાણતો જે એને વધુ વિશ્વાસપાત્ર બનાવે છે અને એ પેલી રોમન ફ્લુ સ્ટાઇલ નદીના પ્રવાહની જેમ કથા વહે છે
સ્મૃતિઓ કેવી રીતે કામ કરે છે એવું લાગે વર્તમાનની કોઈ ઘટના ભૂતકાળને જગાડે
બરાબર અને ભાષા લાંબા જટિલ વાક્યો છે પણ એ જે સમાજનું વર્ણન કરે છે એની જટિલતાને જ પ્રતિબિંબિત કરે છે
અને રમૂઝ એ ભૂલવું ના જોઈએ
બિલકુલ નહીં આટલી ગંભીર વાતો વચ્ચે પણ એકદમ ડ્રાય સટલ અંગ્રેજી હ્યુમર છે મોટે ભાગે પાત્રોની પોતાની અજ્ઞાનતામાંથી ખાસ કરીને વિડમપુલની અને પરિસ્થિતિની વક્રોક્તિમાંથી એ જન્મે છે
તો આટલું બધું વાંચ્યા પછી આટલા વર્ષોની સફર પછી વાચક પર કેવી અસર રહે છે આ કોઈ થ્રિલર તો છે નહીં
ના થ્રિલર નથી પણ ખૂબ ઊંડો ઇમર્સિવ અનુભવ છે એની અસર ધીમે ધીમે થાય છે બધા પુસ્તકો વાંચ્યા પછી અંતે એવું લાગે કે જાણે આપણે પોતે એક બીજું જીવન જીવી લીધું આ બધા પાત્રોને ઓળખ્યા એક આખી દુનિયાને બદલાતા જોઈ
અને કદાચ આપણા પોતાના જીવનના નૃત્ય વિશે વધુ સભાન થઈ જવાય પેલી તકની ઘટનાઓ વારંવાર મળતા લોકો
હા જે પેટર્ન કદાચ પાછળથી જ સમજાય છે તે સફળતા અને નિષ્ફળતાના આપણા વિચારોને પણ પડકારે છે કદાચ મહત્વનું એ નથી કે કોણ જીત્યું પણ નૃત્યમાં ભાગ કેવી રીતે લીધો એને કેટલી સમજણથી જોયું
નિકોલસની જેમ એક નિરીક્ષક બનવામાં પણ એક ક્ષણ પણ છે આ સિરીઝ ખરેખર ધીરજ અવલોકન અને કદાચ થોડી સહાનુભૂતિનું મહત્વ શીખવે છે
અને યાદ અપાવે છે કે સમયના સંગીત પર આપણે બધા ડાન્સર્સ છીએ દરેકની સફર અલગ છે છતાં ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે આપણે મળીએ છીએ છૂટા પડીએ છીએ
કદાચ આ સાંભળ્યા પછી આપણે બધાએ વિચારવું જોઈએ આપણા પોતાના જીવનના નૃત્યમાં આપણે કોના જેવા છીએ જેન્કિન્સ જેવા શાંત નિરીક્ષક વિડમરપુલ જેવા મહત્વાકાંક્ષી સ્ટ્રિંગહામ જેવા દુઃખદ આદર્શવાદી કે પછી કોઈ અજાણ્યો નર્તક જે આવે છે ને જાય છે
આ પ્રશ્નનો જવાબ તો દરેકને પોતાની અંદર જ મળશે
આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.